આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે 2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી. લોકસભામાં વર્ષ 2025-26 માટે જોગવાઈઓ અને વિનિયોગ બિલ 2025 માટેની પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી. સરકારે કહ્યું કે દેશમાં રેલવે અકસ્માતોમાં 90% ઘટાડો થયો. રાષ્ટ્રપતિએ મણિપુરના સેનાપતિ જિલ્લામાં 6 વિકાસકામોનું ઉદ્ઘાટન અને 5 વિકાસકામોનો શિલાન્યાસ કર્યો. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકાર લોકસભામાં વાયુ પ્રદૂષણના મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર. અને ક્રિકેટમાં ભારતે દુબઈમાં પુરૂષોની અંડર-19 એશિયા કપની પહેલી મેચમાં સંયુક્ત આરબ અમીરાતને 234 રનથી હરાવ્યું. કેન્દ્રીય મંત્રીમંડળે 2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે 2027ની વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે. આ દેશમાં 16મી અને સ્વતંત્રતા પછીની 8મી વસ્તી ગણતરી હશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ભારતની વસ્તી ગણતરી વિશ્વની સૌથી મોટી વહીવટી અને આંકડાકીય કવાયત છે. જાતિગત વસ્તી ગણતરી પણ હાથ ધરવામાં આવશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે વસ્તી ગણતરી કાર્ય માટે 30 લાખ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.
दो फेजेस में होगा. फेज वन में फोकस रहेगा हाउस होल्ड्स के अंदर क्या एमिनिटीज हैं, हाउसिंग कंडीशन कैसी है, कच्चा घर है, पक्का घर है, घर में कितने रूम्स हैं, किस तरह से घर में कोई व्हीकल है, घर में इलेक्ट्रिसिटी कनेक्शन कैसा है. दैट विल बी दी बेस फॉर फेज टू, जिसमें बहुत इंपॉर्टेंट है डेमोग्राफिक, सोशियो कल्चरल एंड इकोनॉमिक पैरामीटर्स का इन्यूमरेशन किया जाएगा पूरी जनसंख्या का. ये फरवरी 2027 के हिसाब से किया जाएगा भारत के कानूनों के हिसाब से.
શ્રી વૈષ્ણવે માહિતી આપી હતી કે કેબિનેટે કોલસા જોડાણ નીતિ એટલે કે કોલસા સેતુના સુધારાને મંજૂરી આપી છે.
हिस्टोरिक प्रोडक्शन हुआ है 24-25 फाइनेंशियल ईयर में 1 बिलियन टन से ज्यादा कोल का प्रोडक्शन हुआ है. और अब एक तरीके से इम्पोर्ट पे जो पहले डिपेंडेंस होती थी वो डिपेंडेंस करीब करीब बहुत कम हो गई है. नाउ वी आर सेविंग अबाउट 60,000 करोड़ रुपीज ऑन फॉरेक्स बिकॉज ऑफ द रिड्यूस्ड डिपेंडेंस ऑन इम्पोर्टेड कोल. हमारे इम्पोर्ट एज अ परसेंटेज ऑफ टोटल कंजम्पशन लगातार कंसिस्टेंटली रिड्यूस होके 26% से 19% पे आ गया.
લોકસભામાં વર્ષ 2025-26 માટે જોગવાઈઓ અને વિનિયોગ બિલ 2025 માટેની પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બિલ રજૂ કર્યું. સંસદ 1,32,000 કરોડના વધારાના ખર્ચ માટે પણ મંજૂરી માંગશે. આમાં ખાતર સબસીડી માટે 41,455 કરોડથી વધુના રોકડ પ્રવાહ માટેની જોગવાઈઓ સામેલ છે, જેમાં 18,000 કરોડથી વધુનો સમાવેશ થાય છે. બિલ 90,812 કરોડના વધારાના ખર્ચની પણ જોગવાઈ કરે છે. સરકારે કહ્યું કે આજે દેશમાં રેલ અકસ્માતોમાં 90% ઘટાડો થયો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 2004-2014 દરમિયાન 1,711 રેલ અકસ્માતો થયા હતા. આ આંકડો 2024-25 ઘટીને 31 અને 2025-26 અત્યાર સુધી 11 થયો છે. આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી અને સુરક્ષા ભારતીય રેલવે માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મણિપુરના સેનાપતિ જિલ્લામાં અમલમાં મુકાયેલા 6 અલગ અલગ વિકાસકામોનું ઉદઘાટન અને 5 વિકાસકામોનો શિલાન્યાસ કર્યો. જાહેરસભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે પ્રધાનમંત્રી જનમન યોજના હેઠળ ખાસ કરીને આદિવાસી સમુદાયોના ઉત્થાન માટે ઘણી પહેલ શરૂ કરવામાં આવી છે, જે તેમના જીવનની ગુણવત્તામાં વધુ સુધારો કરશે. તેમણે કહ્યું કે મણિપુરના આદિવાસી લોકો માટે સન્માન, સુરક્ષા અને વિકાસની તકો સુનિશ્ચિત કરવી અને દેશની પ્રગતિમાં તેમની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવી એ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીને ડૂબતું જહાજ ગણાવ્યું છે. ભાજપે કહ્યું કે કટકના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમ જેવા નેતાઓના નિવેદનો આ વાત સાબિત કરે છે. કોંગ્રેસના નેતા દ્વારા લખાયેલા પત્રનો ઉલ્લેખ કરીને નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લાએ જણાવ્યું હતું કે ઘણા કોંગ્રેસના નેતાઓએ પાર્ટીના નિષ્ફળ નેતૃત્વ અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. ચૂંટણી સુધારા અને એસઆઈઆરના મુદ્દા પર સંસદમાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનું સ્વાગત કરતા શ્રી શુક્લાએ કહ્યું કે વિપક્ષ સત્યનો સામનો કરવાને બદલે ગૃહમાંથી વોકઆઉટ કરી ગયો. ગયા અઠવાડિયે ઇન્ડિગો ફ્લાઇટ્સમાં વિક્ષેપને પગલે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ડીજીસીએ 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટર એફઓઆઈને તેમના દેશોમાં પરત મોકલી દીધા છે. ડીજીસીએ તેના આદેશમાં આ 4 એફઓઆઈ સામે કડક કાર્યવાહી કરતા તેમને તાત્કાલિક અસરથી તેમની ફરજોમાંથી મુક્ત કર્યા અને તેમને તેમના સંબંધિત મૂળ સંગઠનોમાં જોડાવાની મંજૂરી આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભાના 7મા સત્ર માટે કેન્યાના નૈરોબીની મુલાકાત દરમિયાન પર્યાવરણ મંત્રી ડોક્ટર ડેબોરા મલોંગો બરાસા સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે તેઓએ સંરક્ષણ, આબોહવા અનુકૂલન, ટકાઉ કૃષિ અને સુધારેલા પર્યાવરણીય શાસનમાં ભારત કેન્યા સહયોગ વધારવા માટેની તકો પર પણ ચર્ચા કરી હતી. બેંગકોકમાં ભારતીય દૂતાવાસ ગોવા નાઇટ ક્લબના માલિકો સૌરભ લુથરા અને ગૌરવ લુથરા સાથે સંકળાયેલા કેસ અંગે થાઈ અધિકારીઓ સાથે સંપર્કમાં છે, જેમાં ગયા અઠવાડિયે આગ લાગી હતી અને 25 લોકો માર્યા ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે દૂતાવાસના હસ્તક્ષેપ બાદ થાઈ અધિકારીઓએ ફૂકેટમાં બંનેની અટકાયત કરી હતી. હાલમાં તેમની સામે સ્થાનિક કાયદા હેઠળ કાર્યવાહી ચાલી રહી છે, જેમાં બે વોન્ટેડ વ્યક્તિઓને ભારત મોકલવાનો પણ સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગસિંહ ઠાકુરે તિરુપક પરમકુંદ્રમ ટેકરી પર સ્થિત સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં હિન્દુઓને દીવા પ્રગટાવવાની મંજૂરી ન આપવા બદલ તમિલનાડુ સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ મદ્રાસ વડી અદાલતના આદેશનું અનાદર છે. લોકસભામાં શૂન્ય કલાક દરમિયાન આ મુદ્દો ઉઠાવતા ઠાકુરે કહ્યું કે રાજ્ય સરકારે જાણી જોઈને કોર્ટના આદેશની અવગણના કરી અને દીવા પ્રગટાવવા બદલ હિન્દુ ભક્તો પર લાઠીચાર્જ કર્યો. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને કેરળ સહિત 8 રાજ્યોમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારણાની દેખરેખ માટે ખાસ નિરીક્ષકોની નિમણૂક કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે આ નિરીક્ષકોએ તેમનું કાર્ય શરૂ કરી દીધું છે અને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં મતદાર યાદી જાહેર ન થાય ત્યાં સુધી દર અઠવાડિયામાં 2 દિવસ આ રાજ્યોમાં હાજર રહેશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ નોંધાયેલા કારીગરો માટે ઓનલાઇન બજાર એક્સેસ વધારવા માટે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં એમેઝોન સેલર સર્વિસીસ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર વિશ્વકર્મા કારીગરોને ઈ કોમર્સ પ્લેટફોર્મ પર સામેલ કરવામાં મદદ કરશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકાર લોકસભામાં વાયુ પ્રદૂષણના મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે વિપક્ષના નેતાએ વ્યાપાર સલાહકાર સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, તેથી સરકારે તેના પર વિચાર કરવો પડે અને નિયમો અનુસાર ચર્ચા કેવી રીતે કરવી તે નક્કી કરવું પડશે. શૂન્ય કલાક દરમિયાન આ મુદ્દો ઉઠાવતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. શ્રી ગાંધીએ આશા વ્યક્ત કરી કે ગૃહમાં આ મુદ્દા પર ચર્ચા કરવા માટે વિપક્ષ અને સરકાર વચ્ચે સંપૂર્ણ સર્વસંમતિ બનશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં ન્યૂઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકલે સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ભારત ન્યૂઝીલેન્ડ મુક્ત વેપારના કરારના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. શ્રી ગોયલે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે બંને દેશોના પરસ્પર લાભ માટે વાટાઘાટોને આગળ વધારવા પર ચર્ચા થઈ હતી. ક્રિકેટમાં ભારતે આજે દુબઈમાં પુરૂષોના અંડર 19 એશિયા કપની પહેલી મેચમાં સંયુક્ત આરબ અમીરાત યુએઈને 234 રનથી હરાવ્યું. 434 રનના લક્ષ્યાંકનો પીછો કરતા યુએઈ 50 ઓવરમાં 7 વિકેટે 199 રન જ બનાવી શક્યું. ભારત તરફથી દીપેશ દેવેન્દ્રન સૌથી વધુ 2 વિકેટ ઝડપી શક્યો. અગાઉ યુએઈએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 433 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 95 બોલમાં શાનદાર 171 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે 2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી. લોકસભામાં વર્ષ 2025-26 માટે જોગવાઈઓ અને વિનિયોગ બિલ 2025 માટેની પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી. સરકારે કહ્યું કે દેશમાં રેલવે અકસ્માતોમાં 90% ઘટાડો થયો. રાષ્ટ્રપતિએ મણિપુરના સેનાપતિ જિલ્લામાં 6 વિકાસકામોનું ઉદ્ઘાટન અને 5 વિકાસકામોનો શિલાન્યાસ કર્યો. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકાર લોકસભામાં વાયુ પ્રદૂષણના મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર અને ક્રિકેટમાં ભારતે દુબઈમાં પુરૂષોની અંડર 19 એશિયા કપની પહેલી મેચમાં સંયુક્ત આરબ અમીરાતને 234 રનથી હરાવ્યું. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.